તારીખ 2/8/1992 શ્રી સમયસર ગાથા 12 તથા શ્લોક 4 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 29
આશ્ચર્યકારી છે, મહા આશ્ચર્યકારી છે. આત્માની શુદ્ધ જ્ઞાન જ્યોતિ છે એ મહા આશ્ચર્યકારી છે અને સદાય પ્રકાશમાન છે. એને સુરત દેખે જ છે. મિથ્યાત્વ કર્મનો નાશ થતા તે જ સમયે સમયનો ઉત્પાદ છે. તે જ સમયે પોતાના શુદ્ધાત્માના દર્શન, કારણ પરમાત્માના દર્શન ધ્યાન થાય છે. એમ કહેવાય છે મિથ્યાત્વ કર્મનો નાશ કરે આ ભાવમાં, અને શુદ્ધાત્માના ભગવાનના દર્શન થાય બીજા ભાવમાં. એમ થાય છે એ કર્મનું ફળ નથી. એમ કહે છે કર્મના ફળમાં એમ લેવાય કે આવ્યું અત્યારે બાંધ્યું ભોગવું છે બીજા ભાવમાં. આમાં એમ નથી. આમાં તો મિથ્યાત્મ કર્મનું ગમન થયું તે જ વખતે પોતાના અતિશય પ્રકાશમાન શુદ્ધ જ્ઞાન જ્યોતિનો એને અનુભવ અને દર્શન થાય છે. એને દેખે છે એમ કહેવાય. દેખે છે કે અનુભવ પણ થાય છે. કેવો છે તે સમય સારો શુદ્ધાત્મા કે નવીન ઉત્પન્ન થયો નથી. ક્યારે પણ નવો ઉત્પન્ન થયો નથી. માટે એને કોઈ ઉત્પન્ન કરવાનો છે એ વાત રહેતી નથી. છે અને પહેલા કર્મથી આચ્છાદિત હતો તે પ્રગટ વ્યક્તિ રૂપ કર્મથી આચ્છાદિત હતો એમ કહેવાય. પોતે કર્મની આડમાં પોતે પરિણામ ઊભું છે માટે એમ કહેવાય છે. દેખનાર પરિણામ કર્મની આડમાં છે એટલે આવરણ તો પર્યાયને આવે છે. દેવને આવરણ હતું ભાષામાં તો વ્યવહારની ભાષામાં બોલાય કે આત્મા છે એ કર્મથી ઓગળાઈ ગયો છે. શું કહે આત્મા છે એ કર્મથી, કર્મ એને ઢાંકી દીધો છે. એમથી એટલા બધા કર્મો વૈગ્યા કે આત્મા ઢંકાઈ ગયો એમ બોલાય. ખરેખર તો ભાવ કર્મનું આવરણ પોતાની દશામાં છે. જ્ઞાનાવરણ પણ જ્ઞાનની દશામાં છે, દર્શનાવરણ પણ જ્ઞાનની દશામાં છે, અને નિત્યાત્મનું આવરણ પણ શ્રદ્ધાની દશામાં છે. હા, તો સૂર્ય ઢંકાઈ ગયો એમ કહેવાય. વાદળા સાથે શું કહેવાય? સૂર્ય ઢંકાઈ ગયો છે. સૂર્ય તો વાદળાથી પેલે પાર એવો ને એવો જ છે. અને કાંઈ વાદળા ગયા એમ જ્ઞાન અને આત્મા વચ્ચે જ્ઞાન અવરાઈ જાય એવું કર્મ નું પટલ છે. એક પડદો આવી ગયો છે. બીજું કઈ નથી. રસ્તા ઉપર હાલે તો રસ્તો તો સાફ ને સુંદર છે, પણ રસ્તો છોડીને નીચે હાલે તો શું થાય? ખાડા ટેકરા કાદવ બધું કર્યું છે. પછી આ બધું નડે છે, પણ હવે રસ્તે હાલ તો કઈ નડે નહીં એમ કે છે. હાલે છે આડો, તીર્થો ઉપયોગ જાય છે એટલે તીર્થ જાય છે. સરળ થઈને શુદ્ધો થઈને સરળ થઈને શુદ્ધાત્મામાં અવલંબે આ પારમાર્થિક સરળતામાં લીધું શકે. ઉપયોગ છે એ સરળ થઈને પોતાના સ્વરૂપમાં પોતાને પોતાનું અવલંબન લે તો એ પારમાર્થિક સરળતા છે. અને આડો થઈને રાગ ને વળગે છે. બાજુમાં રાગ છે ત્યાં આડો જાય છે, તો બાજુમાં છે બાજુ ચડવાને બદલે સીધો હાલે. ભ્રમણી દશામાં એને પછી કોઈ કારણ નથી. અનંતકાળથી નિગોટમાં કે નિત્ય નિગોટમાં પડ્યા છે, અનંતકાળથી કેમ ત્યાં સ્વરૂપ ની પ્રાપ્તિ, દુઃખ નો અભાવ અને સુખ નો સદભાવ કયા કારણ થી થાય તે કારણ શોધી
લઈએ.
જો કારણ કાળમાં કારણ કાર્યમાં ઉતરવા જેટલો મતિ જ્ઞાન માં ઉહાપો થયો હોય તો એને કારણ કાર્ય આ સમજવા કે મારું દુઃખ શા કારણે છે, અત્યારે અત્યારે મારું સુખ સુખ થાય તો ત્યાં કારણે થાય. આ બે વાત સમજી વાત. નવીન ઉત્પન્ન થયો નથી આત્મા, શુદ્ધાત્મા સમયસાર શુદ્ધાત્મા લીધું છે. એવો છે સમયસાર શુદ્ધાત્મા, નવો તો ઉત્પન્ન થયો નથી. અનાદિથી પહેલા કર્મથી આચ્છાદિત હતો તે પ્રગટ વ્યક્તિ રૂપ થઈ ગયો છે. અનંતકાળ ગયો તે ભલે ગયો, એની કઈ વાંધો નહીં. હવે વ્યક્તિ રૂપ પ્રગટ થઈ ગયો, જ્યાં પોતે પોતાના સ્વરૂપને સમજ્યો, શ્રદ્ધ્યો અને પોતાના સ્વરૂપમાં આવ્યો ત્યારે શુદ્ધાત્મા વ્યક્તપણે જોવામાં આવે છે. વળી કેવો છે કે સર્વથા એકાંત રૂપ પૂર્ણના પક્ષથી ખંડિત થતો નથી. કેવો છે? નિર્વાદ છે. કોઈ ગમે એવા તર્ક કુતર્ક લડાવે તો પણ એ આત્મા છે, એ આત્મા જ રહેવાનો છે, એ અનાત્મા થવાનો. અને માર્ગ પણ જે માર્ગ છે, એ ઉપાય છે, એ ઉપાય પણ રહેવાનો છે, એ ઉપાય પણ ખંડિત થવાનો નથી. દ્રવ્ય ને ભાવે ભલે કોઈ ગમે તેવી કુતર્કના કરે, એથી કાંઈ આ માર્ગ ને આ આત્માને બાધા આવતી નથી. જ્ઞેશ્વર નો માર્ગ છે એ પણ અનાદિ અનંત છે, એને ક્યાંય બાધા આવવાની નથી. જે બાધા પોતે સુનૈથી કુવિચારણાથી આવે છે, પોતાને જેને એ પ્રકારના પરિણામ છે એને નુકસાન થાય છે. બાકી માર્ગ તો ત્રણે કાળે નિર્બાધ માર્ગ છે, એને કોઈ બાધા ન કરી શકે. માર્ગમાં એવા સમર્થ પુરુષો હંમેશા થયા જ કરે છે. ત્રણેય કાળે માર્ગને ચલાવનારા એ પુરુષો હંમેશા ઉત્પન્ન થયા જ કરે છે. અનાદિ અનંત કે વિશ્વમાં ક્યારે માર્ગ નો લોભ થાય? માર્ગ ચાલુ જ રહીએ એવા સમર્થ પુરુષો છે કે ઉન્માર્ગ માંથી ઘણા સન્માર્ગ માં આવી જાય છે એને લઈને. પણ માર્ગ નો લોભ થાય એવું બધો હાની પામે તો સંસાર હાનિ પામે, મોક્ષ માર્ગ હાનિ પામતો વિજય થાય. સંસારીઓનો કે સિદ્ધોનો? તો કે હળવે હળવે સિદ્ધોની સંખ્યા વધતી જાય છે, સંસારીઓની સંખ્યા ઘટતી જ જાય છે. કોનો વિજય કરવો? એ તો પણ આ બહુ થોડા હોય, આ તો બહુ અલ્પ છે. પણ અલ્પ હોય તો વધારે હોય. સરવાળે કોનામાંથી કોણ થાય છે, કોણ કોણ ઘટે છે, કોણ વધે છે, એનું પરિણામ સરવાળો શું છે, ફળશ્રુતિ શું છે? સિદ્ધાત્માઓની વિજય છે એના ઉપરથી તો આખે વસ્તુ છે. સત્યમ એવ જયતે, સત્યમ એવ જયતે, સત્યમ સત્યનો જ જય થાય.
બરોબર.
અસત્યનો જય થાય એવું બનતું નથી, બનવાનું નથી, એને બન્યું પણ એ શ્રદ્ધામાંથી ડગવા જેવું. સત્યના માર્ગે ચડેલા હોય, સત્યનો વિજય થાય છે એ શ્રદ્ધા ચડવા જેવી નથી. કેમ કે હંમેશા એમ જ બનતું બનતું આવ્યું છે. ત્યારે કોઈ સિદ્ધ સંસારી થયા
નહીં,
અનંતા સંસારી સિદ્ધ થયા. પણ અનંતા સિદ્ધ માંથી એક પણ સંસારી થયો એનો અર્થ શું થાય છે? જૈન દર્શન સત્ય છે. અને સત્યનો હંમેશા
જય છે.
જૈન દર્શન ને સમજે અજૈન હોય એ, કે ફરીને અજૈન ન થાય. તો અજૈન હોય એ જૈન દર્શન ને સમજ્યા પછી કોઈ જૈન દર્શન ને સમજેલો એક પણ જીવ અજૈન ન થાય. ત્યારે એમને માટે તો અજૈન દર્શન વાળા થશે. જૈન દર્શન વાળા અજૈન ન સમજેલો એ તો એનો પ્રશ્ન જ નથી, એટલે પહેલેથી જૈન દર્શન. પ્રાપ્તિ સત્ય એટલે શુદ્ધ સત્તા નો સ્વભાવ છે સત્ય, ચેતન નો સ્વભાવ છે ચૈતન્ય, અને સત્તા નો સ્વભાવ છે સત્ય. એ ગુણવાચક છે, સત્ય છે. જેમ ચૈતન્ય ચેતન નો સ્વભાવ છે ચૈતન્ય ગુણવાચક છે, એમ શુદ્ધ સત્તા નો સ્વભાવ સત્ય છે ગુણવાચક છે. શ્રદ્ધા તો સત્તા ને અવલંબે છે, એટલે સત્ય છે એ શ્રદ્ધા. જે સાચી શ્રદ્ધા એને સત્ય કહેવામાં આવે છે, એ ગુણ પ્રત્ય. સાચી શ્રદ્ધા પ્રત્ય એટલે સત્ય પ્રત્ય. બાર ગાથા પછી ચાર પાંચ છ અને સાત, ચાર કળશ લીધા અમૃતચંદ્રાચાર્ય, ચાર પદ ની રચના કરી છે બારમી ગાથા પછી.
ભાવા જીનું વચન એટલે વાણી છે તે સ્યાદવાદું છે. સ્યાદ એટલે કોઈ અપેક્ષાએ વાદ રૂપે કથન કરવું. તે વાણી તો કથન કરે છે ને, તો જે કથન કરે છે જીન વચનનું જે કથન છે તે અપેક્ષિત કથન છે. ગમે તે કથન હોય તો પણ તે અપેક્ષિત છે, કેમ કે વસ્તુનું સ્વરૂપ કે માર્ગનું સ્વરૂપ વ્યવહાર યુક્ત એને એક સાથે કહી શકાતો નથી, એટલે ક્રમથી કહેવું પડે. પૂરું નહીં કહ્યો કહેવા, એક વચનમાં પૂરું નહીં કહેવાતું હોવાથી તે એક વચન અપેક્ષિત છે. જ્યાં બે નયોને વિષયનો વિરોધ છે, જેમ કે દ્રષ્ટાંત આપીને વાત કરો, બે નયોને વિષયનો વિરોધ છે, જેમ કે જે સતરૂપ હોય તે અસતરૂપ ન હોય, એક હોય તે અનેક ન હોય, નિત્ય હોય તે અનિત્ય ન હોય, એને ભેદરૂપ હોય તે અભેદરૂપ ન હોય, શુદ્ધ હોય તે અશુદ્ધ ન હોય. આ બધા પરસ્પર વિરુદ્ધ ભંગા છે. તો કે છે એક પદાર્થમાં પણ છે અને એની કહેનારી વાણીમાં પણ છે. બહુ સરસ વાત કરી કે જે સતરૂપ હોય તે અસતરૂપ ન હોય. તો કે નહીં, સ્વથી સતરૂપ હોય તે પરથી અસતરૂપ જ હોય તો જ સ્વથી સતરૂપ બરાબર સિદ્ધ થાય છે. એક હોય તે અનેક ન હોય. તો કે દ્રવ્યથી એક હોય તે ગુણ પર્યાય અનેક પણ હોય. દ્રવ્યથી એક હોય તે ગુણ પર્યાય અનેક હોય એમ કહેવું. ભેદરૂપ હોય તે અભેદરૂપ ન હોય. તો કે વસ્તુનું સ્વરૂપ ભેદાભેદરૂપ છે. શુદ્ધ હોય તે અશુદ્ધ ન હોય. તો દ્રવ્ય શુદ્ધ છે અને પર્યાય અશુદ્ધ છે. ઇત્યાદિ નયોના વિષયોમાં વિરોધ છે. એક નય છે એ એક ને વિષય કરે છે, વસ્તુના એક અંગને વિષય કરે છે. ત્યારે બીજો નય છે તે વસ્તુના બીજા અંગને વિષય કરે છે. પછી બે ની વચ્ચે વિરોધ ક્યાં રહ્યો એમ કે છે. દ્રવ્યાર્થિક ને હું સિદ્ધ છું, એ જ પર્યાયાર્થિક ને હું પામર છું એમ જ કે છે. કે છે કે મુનિરાજ પણ શું કે છે, શંકર ભગવાન પણ એમ કે છે, હે ભગવાન તમારી પાસે પામર છું, કેમ કે તમારી જેમ મેં પૂર્ણતા હજી સાધ્ય કરી નથી. એ પર્યાય ઉપેક્ષિત વાત છે. એ રીતે ઇત્યાદિ નયોના વિષયમાં વિરોધ છે તથા એક જ પદાર્થમાં તે વિરોધાભાસી અથવા વિરુદ્ધ સ્વભાવવાળા ધર્મો રહેલા છે, માટે વિષયમાં વિરોધ હોવા છતાં ત્યાં જીનવચન કથનચિત વિવિક્ષાથી, એટલે કે જ્યાં જે અપેક્ષા છે તે કહીને, એવા ધારેલી વાતને મુખ્ય કરીને, સત અસતરૂપ, એક અનેકરૂપ, નિત્ય અનિત્યરૂપ, ભેદ અભેદરૂપ, શુદ્ધ અશુદ્ધરૂપ, જે રીતે વિદ્યમાન વસ્તુ છે તે રીતે કહીને વિરોધ મટાડી દે. જે રીતે વિદ્યમાન વસ્તુ બધું છે એક વસ્તુમાં, બંને ધર્મો છે વિરોધી, એક પણ છે અને એક પણ છે, ભેદ પણ છે. તે જીન વચન એને કહીને વિરોધ મટાડી દે છે. જૂઠી કલ્પના કરતો વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું જીન વચન કહે છે, કલ્પના કરીને કહેતું નથી. ત્યાં ધર્મોમાં પરસ્પર વિરોધ પણ હોવાથી, વચનમાં વિરોધ પણ કે નયમાં વિરોધ પણ દેખાય તો પણ વસ્તુમાં વિરોધ પણ છે, માટે એને જોનાર જ્ઞાન પણ અવિરોધી છે, અવિરોધ છે, અને એ જ્ઞાન અનુસાર નીકળેલા વચનો પણ અવિરોધ છે, એમાં વિરોધ રહેતો નથી. અનિમતમાં જે તકલીફ થઈ છે આ વાતમાં થઈ છે, એક હોય તે અનેક હોય કેવી રીતે, જે શુદ્ધ હોય તે અશુદ્ધ હોય કેવી રીતે, નિત્ય હોય અનિત્ય કેવી રીતે હોય, ને નિત્ય અનિત્ય બે સ્વભાવ વાળા ભાવો એક પદાર્થમાં કેવી રીતે રહે. પદાર્થ એવો છે કે તેમાં નિત્યપણું પણ છે, પદાર્થ એવો છે કે તેમાં અનિત્યપણું પણ છે, અહીં રહે કેવી રીતે આ રહે, અને ઝઘડો કર્યા વગર રહે. પરસ્પર વિરુદ્ધ સ્વભાવ હોવા છતાં કાંઈ પણ ઘર્ષણ થયા વગર સાથે રહે, આ તો કેવા, એક ઘરમાં બે માણસ એક શાંત હોય ને એક ગરમ હોય ને હારે રહી, એના જેવી વાત કરેમાં એ વાત છે. સર્વજ્ઞ અનુસાર એ પદાર્થનું ત્યાં નિરૂપણ નહીં હોવાથી એ વાત બુદ્ધિ ગમ્ય છે. નિત્ય હોય તો નિત્ય જ દો મારે એક જ વાત કરો, અનિત્ય હોય તો એ અનિત્યની તમે વાત કરો, બીજી વાત નહીં કરો. એ રીતે જેને જે દેખાય છે, જેને નિત્ય દેખાય છે તે અનિત્યતાને સર્વથા છોડે છે, અનિત્ય દેખાય છે તે નિત્યતાને સર્વથા છોડી દે છે. એ પ્રકારે તો વસ્તુનું સ્વરૂપે નથી, અને એ પ્રકારે માનવું તે સાચું શ્રદ્ધાને નથી, અને એ પ્રકારે જાણવું તે સાચું જ્ઞાન પણ નથી. એ તો અસત્ય થઈ ગયું બધું. જ્ઞાન પણ ત્યાં અનેકાંતિક થાય છે, અને એ જ્ઞાન અનુસાર નીકળનારા વચનો પણ અનેકાંતિક વચનો છે. જૂઠી કલ્પના કરતું નથી, જીનવચન છે એ વસ્તુના સ્વરૂપમાં કોઈ કલ્પના કરીને કહેતું નથી. પ્રત્યક્ષપણે જે વસ્તુ દર્શન છે, પ્રત્યક્ષ જ્ઞાનમાં જે વસ્તુ દર્શન છે, એના જે જે ધર્મો જે જે પ્રકારના છે એને તે તે પ્રકારે વર્ણવે છે, અને એમ કહીને કોઈ એક ધર્મ સ્વરૂપ વસ્તુ નથી એમ પણ કહે છે કે એકાંતે કોઈ એક ધર્મ સ્વરૂપ વસ્તુ નથી. તેજીન વચન દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ બે નયોમાં પ્રયોજનવશ શુદ્ધ દ્રવ્યાર્થી જ્ઞેયને મુખ્ય કરીને તેને નિશ્ચય કહે છે, અને અશુદ્ધ દ્રવ્યાર્થી રૂપ પર્યાયાર્થી જ્ઞેયને ગૌણ કરીને તેને વ્યવહાર કહે છે. આ નીતિ છે,
બરાબર.
આ જૈન વચનની નીતિ છે. પોલિસી શું પણ પોલિસી આ છે કે બે નહીંથી દ્રવ્યને પર્યાય, ભેદને અભેદ, શુદ્ધને અશુદ્ધ, નિત્યને અનિત્યને જોવાય છે ત્યાં પ્રયોજનની સિદ્ધિ કેવી રીતે થાય છે. નીતિ શું છે? આત્મકલ્યાણ કરવું એ પ્રયોજન છે, અને આત્મકલ્યાણનું પ્રયોજન સિદ્ધ થાય એના માટેની નીતિ આ છે કે એમ કહે છે કે શુદ્ધ દ્રવ્યાર્થી મુક્ત કરવો અને તેને નિશ્ચય કહેવો. શુદ્ધ દ્રવ્યાર્થી નહીંના વિષયને નિશ્ચય કહેવો અને એ નહીં નિશ્ચય નહીં કહેવો. જે અશુદ્ધ દ્રવ્યાર્થિક રૂપ પર્યાયાર્થિક નય છે પછી એમાં ભંગ ભેદ નિમિત્ત બધું આવી જાય છે, તેને ગૌણ કરવો, તેને ગૌણ કરીને વ્યવહાર કહેવામાં આવે છે. આ એક દેશનજીએ બહુ સુંદર વાત કરી છે કે બે નય હોવા છતાં જીન વચનની અંદર દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નિશ્ચય અને વ્યવહાર બે નય હોવા છતાં મુખ્યતા દ્રવ્યાર્થિકની અથવા નિશ્ચયની રાખવી અને ગૌણતા વ્યવહારની રાખવી, અને બે બેની મુખ્યતા નહીં થાય. અનાદિથી ઉલટી મુખ્યતા છે એ ફેરવી નાખવી. મુખ્યતાને ગૌણતા તો સન્મસ્તને રહેવાની છે, પણ એમાં શું કોને મુખ્ય કરવું એ વાત સ્પષ્ટ કરે છે. સિદ્ધ ભગવાનને નય જ્ઞાન નથી, તેરમા ગુણ સ્થાનથી નય જ્ઞાનનો અભાવ થાય છે. જ્ઞાન ત્યાં અધૂરું છે, અધૂરું મટીને પૂર્ણ થાય છે. નયનો અભાવ થાય છે એટલે શું? અન્ય જ્ઞાનનો નાશ થાય છે એમ નહીં. સમ્યક જ્ઞાન પોતે પલટો મારીને કેવળ જ્ઞાનરૂપ થઈ જાય છે, પૂરું થઈ જાય છે. પછી ત્યાં મુખ્ય ગુણનો વ્યવહાર છે. આ તો જ્યાં સુધી સદમસ્ત છે, સાધક છે, અને મુખ્ય ગુણ એવું પરિણામન પરિણામનમાં વલણ અનિવાર્યપણે વર્તે છે ત્યારે મુખ્યતા કોની આપવી એ વાત સમજાવે છે.
બરાબર
કે મુખ્યતા હંમેશા નિશ્ચયની કરવી, ગૌણતા હંમેશા રહેવાની. દુકાલુક જણાય છે પણ એની સામું જોતા સ્વરૂપમાં એનું પ્રતિબિંબ પડ્યું છે એ જણાય છે. વ્યવહારે એમ કહેવાય છે કે લોકાલોક જણાય છે. જણાય છે તો પોતાની પોતાની વ્યવસ્થા જણાય છે. અંતર્મુખ છે ને,
સંપૂર્ણ
અંતર્મુખ છે. એ પર્યાયની અંદર લોકાલોકનું પ્રતિબિંબ છે એટલે કહે છે કે લોકાલોક પણ જણાય છે. એ કથન વ્યવહારથી છે. કથન એ લખેલું છે એમ નથી જોતા, ઉપયોગ ફરતો નથી એવી રીતે નથી જણાતો. નિરવશેષ અંતર્મુખ રહીને જણાય છે, જરાય બાળકમાં ઉપયોગ નથી આવતો. એ નિર્મળ જ્ઞાનમાં લોકાલોક પ્રતિબિંબિત થયા હોવાથી લોકાલોક પણ ગણાય છે. લોકાલોક નું પ્રતિબિંબ પણ જ્ઞાનમાં પડતું નથી એમ પણ નથી. એટલે લોકાલોક નું જ્ઞાન થતું જ નથી એમ પણ નથી, અને એની સન્મુખ છે ને જાણે છે એમ પણ નથી, અને એને અવલંબીને જાણે છે એમ પણ નથી. એ પર્યાયાર્થી જ્ઞેયને ગૌણ કરીને તેને વ્યવહાર કહે છે. અહીંયા કેવળ જ્ઞાનનો વિષય નથી, અહીંયા સદવસ્તના જ્ઞાનનો વિષય ચાલે છે. નય જ્ઞાન છે એ સાધક દશા સુધી છે. આવા જીન વચનમાં જે પુરુષ રમણ કરે છે એટલે કે શુદ્ધ દ્રવ્યાર્થિકને મુખ્ય કરે છે, પર્યાયાર્થિકને ગૌણ કરીને વર્તે છે, તે આ શુદ્ધાત્માને યથાર્થ
પામે છે,
એને શુદ્ધાત્માનો અનુભવ થાય છે, પામે છે એટલે અનુભવમાં પ્રાપ્તિ થાય છે. અન્ય સર્વથા એકાંતિક સંખ્યાદી કે આત્માને પામતા એ શુદ્ધાત્મા, શુદ્ધાત્મા તો સાંખ્ય પણ કરે છે પણ એ આત્માને અનુભવ કરી શકતા, પામતા નથી એટલે અનુભવ કરી શકતા નથી. કારણ કે વસ્તુ સર્વથા એકાંત પક્ષનો વિષય તો એક ધર્મ વાળી વસ્તુ નથી, અને કોઈ એક પક્ષમાં આવી જાય તો એ પણ વસ્તુનું સ્વરૂપ નથી. તો પણ તેઓ એક જ ધર્મને ગ્રહણ કરીને સાંખ્ય તો સમ્યક દર્શનમાંથી જ એનો નયા ભાસ થયો છે. સાંખ્યનો તો સમ્યક દર્શનનો વિષય ભૂત આત્મા છે, સુધનયનો વિષય એ સમ્યક દર્શનમાંથી ભૂલ ખાઈ ગયા છે. સમ્યક દ્રષ્ટિ જે રીતે સુધનયથી જે વાત કરે છે પોતાના શુદ્ધાત્માને એ યથાર્થ ન સમજીને ભૂલ કર્યામાંથી સાંખ થઈ ગયો, કુટસ્થ પરિણામ. તે એક જ ધર્મને ગ્રહણ કરી વસ્તુની અસત્ય કલ્પના કરે છે, જે અસત્યાર્થ છે, જે અસત્યાર્થ છે એમનો મત છે તે સાચો, બાધા સહિત મિથ્યા દ્રષ્ટિ એનો મત છે એ બાધાને પામે એવો છે. ન્યાયથી જોઈએ તો એ બાધા સહિત છે, ત્યારે જીન મત છે એ ન્યાયથી બાધા સહિત છે. ન્યાયથી જોવો તો અન્યાયથી જોવો તો પ્રશ્ન રહેતો જોવા જોઈએ. એકાંત કરે તે મિથ્યા દ્રષ્ટિ થાય છે, અથવા ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ બુદ્ધિપૂર્વક થઈ જાય છે એમ વિચારવા યોગ્ય. એમ નહીં, એના કરતા એમ કહો કે બીજાને નિંદા કરો છો એવું લાગે છે તમને,
નિષેધ અને નિંદા નો શું
નિષેધ છે એમાં આત્મકલ્યાણ નો મુખ્ય હેતુ છે, અને નિંદામાં કસાય કરવો છે, મને ઓગણા ઉપર કસાય કરવો છે. વૈરવૃત્તિથી વૈમનસ્યથી જે કસાયજનિત પરિણામ થાય એ નિંદાનું પરિણામ. અને આત્મકલ્યાણ અર્થે અસત્યનો નિષેધ આવે તો એ નિંદા ન
કહેવાય,
ગુણ છે, ગુણદોષ છે. ગુણદોષનો ભેદરેખા છે સમજવી.
તારીખ 2/8/92
એવા પરિણામ નહીં કરનારા જીવો પણ વ્યવહારના પરિણામ પ્રશસ્ત પરિણામ છે, પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત દોષ એ વ્યવહારના પરિણામ છે. બંનેનું ફળ પુણ્ય બંને છે, એનું ફળ મોક્ષ પણ નથી અને એનું ફળ પાપ પણ નથી, એનું ફળ છે પુણ્ય બંને.
જાણેલા પ્રયોજનવાદમાં અભિપ્રાય એટલો જ કરું, આનાથી નીચેની ભૂમિકાના અને પરિણામ
આનાથી નીચેની ભૂમિકાના ન હોવા એ યથાસ્થાને એ હોવા યોગ્ય છે. જો ન હોય તો પણ તેમાં નિશ્ચયનો સદભાવ રહેતો નથી, અથવા એક મુમુક્ષુને યથાર્થતાનો સદભાવ રહેતો નથી, અયથાર્થતામાં આવી જાય છે. મુમુક્ષુ હોય તો તે અયોગ્યતામાં આવે છે, અને મોક્ષ માર્ગ પોતાને માનતો હોય તો ત્યાં મિથ્યા દર્શન આવી જાય છે, મિથ્યા જ્ઞાનનું મિથ્યા આચરણ થઈ જાય છે. ભલે વ્યવહાર ગમે તેવો દેખાતો હોય તો અહીંયા છેલ્લે આપણે જે વિષય ચાલ્યો એમાં જ્ઞાનીમાં ચાલ્યો,
મુમુક્ષુની ભૂમિકામાં જે કંઈ વિચારધારા ચાલે એ વિપરીત અભિનય થઈ શકું છું,
વિપરીત અભિનય પણ એ સાથ જ્ઞાન વિપરીત અભિપ્રાય અભિનય શાસ્ત્રીય શબ્દ છે. વિપરીત અભિપ્રાય સ્વરૂપનો શાસ્ત્ર અનુકૂળ વિચાર વિકલ્પ પણ એ યથાર્થ નથી, શાસ્ત્રને અનુકૂળ હોય તો પણ તે યથાર્થ નથી. જેમને શ્રદ્ધા જ્ઞાન તો થયા છે પણ સાક્ષાત પ્રાપ્તિ નથી, એટલે પૂર્ણતા પૂર્ણ વિતરાગતાની પ્રાપ્તિ નથી થઈ, તેમને પૂર્વકથિત કાર્યો, પૂર્વકથિત કાર્ય એટલે જીનવચનોને સાંભળવું, ધારણનું ધારણ કરવું, જીનવચનોને કહેનારા શ્રી જીનગુરુની ભક્તિ, જીનબિંબાદિના દર્શન એ પૂર્વકથિત કાર્ય. ઉપરાંત પરદ્રવ્યનું આલંબન છોડાવવાનું અણુવ્રતને મહાવ્રતનું ગ્રહણ કરવું નાની મળી આગળ ચાલવું, ચોથામું સ્થાને અણુવ્રત અંગીકાર કરવા, મહાવ્રત અંગીકાર કરવા, સાર છે કે પરદ્રવ્યનું અવલંબન છોડાવવા અર્થ પ્રસત્તા અવલંબનનો ઉપયોગ છોડાવવા અર્થ, અને તદનુસાર રાગાદીનો અભાવ કરવા અર્થ એ નાસ્તિત્વ લીધે અસ્થિર સ્વભાવની સ્થિરતાને વિતરાગતા વૃદ્ધિગત થવા અર્થે એમ અસ્થિર સમિતિ વૃત્તિ પંચ પરમેષ્ઠિના ધ્યાનરૂપ પ્રવર્તન એ તો વ્યવહારનું પ્રકરણ ચાલે છે ને, એ તે વર્ણન કરે છે, નાસ્તિનું બધું વર્ણન કરે છે. એ પ્રમાણે પ્રવર્તન એ પ્રમાણે પ્રવર્તાવું પ્રવર્તવું અને પોતે ન પ્રવર્તો હોય તો એ પ્રમાણે પ્રવર્તનારાઓને સંગતિ કરવી, સત્સંગ કરવો એનો, અને વિશેષ જાણવા માટે શાસ્ત્રનો અભ્યાસ પણ કરવો, ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં પોતે પ્રવર્તવું અને બીજાને પણ વર્તાવું કરવું કરાવીને પ્રણાલી લે એવો વ્યવહારનો ઉદ્દેશ અંગીકાર કરવો પ્રયોજનવાન છે, એટલે એ ભૂમિકામાં એ વ્યવહાર અંગીકાર થવો જોઈએ, વચનમાં માત્ર નહીં પણ વર્તનમાં પણ અંગીકાર થવો જોઈએ હોવો જોઈએ. ત્યાં સ્પષ્ટીકરણ એ કર્યું છે કે વ્યવહારના ઉદ્દેશથી એમ ન સમજવું કે આત્મા પરદ્રવ્યની ક્રિયા કરી શકે છે, પણ એમ સમજવું કે વ્યવહાર ઉદ્દેશ શુભ ભાવોને આત્મા વ્યવહારે કરી શકે છે. અહીંયા તો ક્રિયાથી વાત કરી, અણુવ્રત મહાવ્રત સમિતિ વૃત્તિ
બરાબર,
આત્મા પરદ્રવ્યની ક્રિયા કરી શકે છે એમ નથી કહેવું, પણ એવા ભાવ વ્યવહારે કરી શકે છે, નિશ્ચય ને એ પણ વ્યવહારે કરી શકે છે, અને તદનુસાર મન વચન કાયાના યોગની પ્રવૃત્તિ પણ સહજપણે ઉદગળની પોતાના કારણે હોય છે એમ લેવું. વળી તે ઉપદેશથી એમ પણ ન સમજવું, ભાવને કારણે એવા યોગની પ્રવૃત્તિ છે એમ પણ નહીં, એ સહજ એના કારણે છે કે આત્મા શુદ્ધ ભાવો કરવાથી શુદ્ધતાને પામે છે, અને એ વ્યવહાર શુદ્ધિનું કારણ છે એમ ન સમજવું. એ વ્યવહારના પરિણામ શુદ્ધ ભાવના છે માટે શુદ્ધિ થાય છે એમ સમજવું નહીં, કેમ કે તે અશુદ્ધ પરિણામ છે, તે અશુદ્ધ પરિણામ કારણ અને શુદ્ધ પરિણામ કાર્ય એવો કારણ કાર્યનો ન્યાય ત્યાં મેળ ખાતો રહેશે. ખરેખર તો એ કારણ છે, જ્યારે વ્યવહારના પરિણામ હોય છે એ બાહ્ય પરિણામ છે, અને અંતરમાં શ્રદ્ધા જ્ઞાનમાં આત્મા છે એની પણ પરિણતિ છે, અને ખરેખર તો એ કારણ છે, અને ઉપરનું પણ વિશુદ્ધિ થાય વધારે શુદ્ધિ થાય તે કાર્ય છે, પણ એને ન સમજી શકે એટલે બાહ્ય પરિણામો ઉપર ઉપચાર કરવામાં આવે છે, અને બાહ્ય પરિણામોની યથાયોગ્યતા પણ એ દ્વારા સમજાવવામાં આવે છે. એ બંને રીતે છે.
બીજાને પ્રવર્તાઓ આવ્યો એમાં જે હજાર રૂપિયા પ્રભાવનામાં આપે એ અનુમોદના થઈ, એને
સાથે અભેદપણે હોય જ છે, ન હોય એવું બને. નિર્માર્ગ લોકમાં પ્રવર્તો હોય તો જગતમાં જીવમાર્ગને પ્રવર્તના થતી હોય તો, અને માર્ગ વૃદ્ધિગત થતો હોય તો, શાસનની પ્રભાવના અર્થે મુમુક્ષુને અને જ્ઞાનીને તે પ્રકારના વ્યવહારના પરિણામ આવ્યા વિના આવે જ આવે, પછી ન આવતો હોય એને કરવા એમ કહેવાય, બાકી આ સહજપણે આવ્યા વિના
વાત્સલ્ય
પ્રભાવના સાથે જ હોય છે, આઠે આઠ અંગ એક સાથે હોય છે, એક અંગ આગળ પાછળ હોય અને સમ્યક દર્શન હોય એમ બનતો નથી. માણસ અપંગ હોય શકે પણ સમ્યક દર્શન અપંગ હોતો નથી, એક પણ અંગ ઓછો હોય તો એ અપંગ કહેવાય, ઓળખાપણ વાળું કહેવાય. સમ્યક દર્શન કદી લુંગડું લુંગડું હતો એ તો પરિપૂર્ણ જ હોય છે, શ્રદ્ધા અધૂરી ન થાય, શ્રદ્ધા પૂરેપૂરી મૂલ્યાંકન પૂર્વક તો જ એમની પ્રાપ્તિ થાય, અનુસરે તો પહોંચે, વિરુદ્ધ જાય તો ક્યાંથી પહોંચે? ભોગા જવું હોય નાની કોઈ હાલવા માટે ગઢેથી બાજુ આવ્યો છે. જો અહીંયા કથનચિત શબ્દ લીધો, પેલા આપણે સર્વથા લીધો છે ને, સર્વથા ભૂતાર્થ છે, અહીંયા તો ખુલાસો કરવો છે ને કે વ્યવહારને કથનચિત અસત્યાર્થ કહેવામાં આવ્યો છે, પણ જો કોઈ તેને સર્વ અસત્યાર્થ જાણી છોડી દે તો ત્યાં વજન દેવું છે. સર્વથા કહીને શું કહેવું છે? વજન દેવું છે. વજન દેવા માટે એ વાત છે કે અહીંયા અમારું વજન છે, પણ સર્વથા સર્વ અસત્યાર્થ જાણી છોડી દે તો શુભોપયોગરૂપ વ્યવહાર છોડે અને શુદ્ધોપયોગની સાક્ષાત પ્રાપ્તિ તો થઈ નથી, તેથી ઉલટો શુભ ઉપયોગમાં જ આવી ભ્રષ્ટ થઈ ગમે તેમ સ્વેચ્છાચારનું પ્રવર્તે તો નરકાદી ગતિ તથા પરંપરા નિગોદને પ્રાપ્ત થયું સંસારમાં જ ભ્રમણ સમયકાળમાં તો કેટલી છે જરાય ભૂલો ન પડે એવી વાત છે આશ્રિત સમ્યક દ્રષ્ટિ થાય છે તો એ સમ્યક દ્રષ્ટિ ને વ્યવહાર પણ મુમુક્ષુ ને વ્યવહાર પણ મુનિ ને વ્યવહાર પણ એની ભૂમિકા અનુસાર હોય છે એ વાતની સાથે સાથે ધ્યાન મુમુક્ષુ થી માંડીને શ્રદ્ધા જ્ઞાન ન થયા હોય એને અને શ્રદ્ધા જ્ઞાન થયા હોય એને બેને વાત લીધી છે ઘણાને લાગે છે કારણ પાત્રતાનો વિષય કોઈ અધિકાર નથી ને પાત્રતાના વિષયમાં કોઈ અધિકાર નથી પણ ભગવાને પાત્ર જીવ સામે બેઠો છે એમ સમજીને વાત કરી છે એટલે એ વાત નથી લીધી બરોબર પાત્ર થઈને તો આવ્યો જ છે હવે મોક્ષ માર્ગમાં તો આવી જાય એમ કહેવું છે પાત્રતા ન હોય એની પાત્રતા કેળવવી એ વાત અપેક્ષિત છે એમાં એ શરત છે મોક્ષાર્થી છે તે ભેદ જ્ઞાન કરીને અનુભવ કરશે એમ કહેવું છે 17,000માં આવશે પણ જે મોક્ષાર્થી જ નથી એ ભેદ જ્ઞાન પણ નહીં કરી શકે અને એને અનુભવ પણ
એમ તો આવે છે કે સિદ્ધાંત ગ્રંથ ગુરુ ગમે સમજવા
સિદ્ધાંત ગ્રંથ ગુરુ ગમે સમજવા એનો અર્થ એ છે કે આમાંથી એ સમજે નહીં પાત્રતાનો વિષય આવ્યો નથી એ સમજે નહીં અને વગર પાત્રતા એ પોતાને રુચિમાં જેવી રુચિ હોય એ વાત પકડી લે બીજી છોડી દે તો અર્થનો અનર્થ જ્યાં વજન દેવા માંગે છે ત્યાં વજન દેવાનું છે જ્યાં જાણવાનો વિષય છે ત્યાં જાણવાનું છે અને એને યથાર્થ ગુરુ ગમે સમજાય છે સમયસર તો 2000 વર્ષ સુધી સંપ્રદાયમાં તો હતું 2000 વર્ષથી આ શાસ્ત્ર તો છે નહીં દિગંબર ગુરુદેવે જે સ્પષ્ટીકરણ કર્યું એ સ્પષ્ટીકરણ ક્યાં છે ક્યાંય જોવામાં આવતું
ત્યારે ક્યાં પાટે બીજે ચડી ગઈ
એ તો પ્રત્યક્ષ ને પરોક્ષ નો એ મોટો તફાવત છે પ્રત્યક્ષ ગુરુ હોય એને પડતો બચાવી વૃક્ષ હોય તો કેવી રીતે આવે પછી પોતાની રીતે પોતાની કલ્પના એ ચડીને હું માર્ગે ચડી જાય પણ ઉકેલ ક્યાંથી લાવે ગાથામાં સર્વથા કહે છે ને આયા કથનચિત કહે છે એની સંધિ કેવી રીતે કરે ગુરુગમ ગુરુગમ વગર સમજાયું અને ગુરુગમ નો અર્થ પણ એ છે બીજો અર્થ ગુરુગમ પૂછેલું ગુરુગમ એટલે શું પણ ગુરુ ઓકે ગુરુગમે સમજાય એનો અર્થ કે પાત્રતા હોય અને ગુરુની વાતની ગમ પડે પાત્ર જીવને ગુરુ ની વાતની ગમ પડે બીજાને સમજણ ન પડે ગુરુ સામે તો ઘણા શિષ્યો બેઠા છે પણ પાત્ર હોય એને ગમ પડે બીજાને એમાં ગમ પડે એનું નામ ગુરુ ગમ છે ત્યાં પાત્રતા અપેક્ષિત છે નહીતર તો અનંતવાર ગુરુ મળ્યા ગુરુ નથી મળ્યા એવું કઈ તીર્થંકર અનંતવાર મળ્યા છે મૌસર અનંતવાર ગયો છે પછી ગુરુ તો અનંતવાર મળ્યા છે
આપણે
જ્ઞાની આવા હોય જ્ઞાની આવા હોય એની વાત કરો આપણે, આપણે મનપસંદની વાત ન કરો એથી સ્વભાવની વાત કરો છો એમ પણ કહે છે. એથી આપણે સ્વભાવની વાત કરો ને, બીજી શા માટે વાત કરવી જોઈએ? આપણે સ્વભાવની રુચિ કરવી છે, સ્વભાવનો અવલંબન લેવું છે, સ્વભાવની પ્રાપ્તિ કરવી છે. સ્વભાવની પ્રાપ્તિ અજરથી થતી નથી અને અનંતકાળથી થઈ નથી, તો સ્વભાવની પ્રાપ્તિની પૂર્વ ભૂમિકા પણ કેટલી દુર્લભ છે. વિકમણા તો ક્યાં છે બધી? એક વાર પણ સાચી મુમુક્ષુતા આવે તો પ્રાપ્તિ છે. અજ્ઞાન પ્રાપ્તિ તો સહજ છે, પ્રાપ્તિ કોઈ કર્તૃત્વનો વિષય નથી. પ્રાપ્તિ તો સહજ છે. ક્યારે સહજ છે? કે ભૂમિકા યથાર્થ હોય તો સહજ છે. મંદકષાયનો વિષય નથી, પણ દર્શન મોહની મંદતાનો વિષય છે. મંદકષાય ચારિત્ર મોહની મંદતાનો વિષય છે અને પાત્રતા છે દર્શન મોહની મંદતાનો વિષય છે. બે વચ્ચે ફેર છે, એક વાત નથી. દર્શન મોહની મંદતામાં શ્રદ્ધા જ્ઞાન કેળવાઈને સમય થાય છે. પાત્રતાની ભૂમિકામાં શ્રદ્ધા જ્ઞાનના પરિણામમાં ફેરફાર થઈને, અનાદિનો ફેરફાર થઈને, સમય સમય થઈને સમય દર્શનની પ્રાપ્તિ થાય છે. મંદકષાયમાં તો મુનિ દશા દીક્ષા લઈએ દ્રવિલિંગી થઈ જાય તો એનો પ્રાપ્તિ થાય, કેમ કે ચારિત્રમોનો સ્વરૂપ છે. દર્શનમાં તો ત્યાં તીવ્ર પણ થઈ જાય ગાયલ કેન્દ્રીમાં થશે. માટે શુદ્ધનેનો વિષય જે સાક્ષાત શુદ્ધાત્મા, તેની પ્રાપ્તિ એટલે પૂર્ણ પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય, પ્રાપ્તિનો અર્થ એ છે પરિપૂર્ણ શુદ્ધતા ન થાય ત્યાં સુધી વ્યવહાર પણ પ્રયોજનવાન છે, એવો શ્યાદવાદ મતમાં શ્રી ગુરુઓનો ઉદ્દેશ છે. આ પણ તીર્થંકર ભગવાનનો ઉપદેશ છે, આ પણ શ્રી ગુરુનો ઉપદેશ છે અને તે યથાસ્થાને મેળવણી કરી દેવા જેવો છે. ભજન ન દેવું તો મેળવણી કરવા જેટલી પણ અપેક્ષા ન રાખે ને સર્વથા અપેક્ષા રાખે અને વ્યવહાર બારના પરિણામ થાય તો એથી સાધનની સિદ્ધિ થવાની માર્ગમાં પહેલો. હવે આ તો ઉભય નય વિરોધ ધ્વંસિની, ઉભય એટલે બે, નિશ્ચય અને વ્યવહાર, બે એટલે નિશ્ચય અને વ્યવહાર, મુખ્ય બે નહીં છે, નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં. એ બે નયોને વિષયના ભેદથી પરસ્પર વિરોધ છે. બંને નયોનો વિષય વિરોધ છે. નિશ્ચય નયનો વિષય શુદ્ધાત્મા છે અને વ્યવહારનો વિષય ગુણભેદ, પર્યાય ભેદ, શુદ્ધાવો એ વગેરે અને સુક્રિયાઓ એ બધી વ્યવહારનીના વિષયમાં જાય છે. એટલો બળો છે વ્યવહારનીનો વિષય, એમાં બધા ભેદો આવી જાય છે. તો બંને નયનો વિષયનો ભેદ છે તેથી પરસ્પર વિરોધ છે, એમ દેખત રીતે પરસ્પર વિરોધ છે. કે એ વિરોધને નાશ કરનારું, હવે વાત તો ભગવાનની વાણીમાં આવે તો ભગવાનની વાણી પરસ્પર વિરોધી છે. શ્રી ગુરુની વાણીમાં પણ એ વાત આવી, એમને કહ્યું શ્યાદવાદ વ્રતમાં શ્રી ગુરુનો ઉપદેશ છે તો ગુરુ વિરુદ્ધ વાત કરે છે. ખરેખર તો ધર્માત્માની વાણીનું લક્ષણ જ એ છે કે પરસ્પર અવિરોધપણું હોય, પરસ્પર અવિરોધપણું હોય એ વાણીનું
કોઈ અસાધારણ લક્ષણ છે. અજ્ઞાનીની વાણીમાં પુરવાર પર વિરોધપણું આવ્યા વિના જ્ઞાનીની વાણીમાં પુરવાર પર વિરોધ અવિરોધપણું હોવાય એ જ્ઞાનીની વાણીનું ખાસ લક્ષણ છે, મુખ્ય લક્ષણ છે. બીજા ઘણા લક્ષણ છે પણ આ તો મુખ્ય લક્ષણ છે. એમ બતાવે છે કે સમોસરણ ની અંદર પ્રાણીઓ પોતાના જાતિથી પ્રકૃતિ પુત્ર જે જાતિ હોય એ પ્રમાણેની પ્રકૃતિ હોય એની છૂટી જાય છે. આત્મજ્ઞાન એક એવો વિષય છે કે જે પ્રકૃતિ દોષનો નાશ કરે. મનુષ્ય તો ત્યાં સુધી હારી ગયા છે કે ભાઈ પ્રાણને પ્રકૃતિ હારે જશે, હવે એ મરશે ત્યારે એની પ્રકૃતિ નહીં હોય, બાકી જીવશે ત્યાં સુધી તો એની પ્રકૃતિ પ્રમાણે વર્તવાનો છે. આવી એક રૂઢ કહેવત થઈ ગઈ છે, એ લૌકિક વાત છે. અલૌકિક માર્ગમાં તો પહેલો જ ઘા પ્રકૃતિ ઉપર પડે છે. આ માર્ગમાં કોઈ આવે એને સૌથી પહેલા ફેરફાર થાય તો એની પ્રકૃતિનો ફેરફાર થાય. ક્રોધ હોય એનો ક્રોધ મોળો પડી જાય, લોભ હોય એનો લોભ મોળો પડી જાય, માન હોય એનું માન મોળો પડી જાય, માયાચારી હોય એની માયા મળી જાય. તારે મુખ્ય પ્રકૃતિ છે એમાં ફેરફાર થઈ જાય અને સાથે સહવાસમાં પરિચયમાં હોય એને ખ્યાલમાં આવી જાય કે આ માણસ પહેલા હતો એવો અત્યારે નથી, ફેરફાર થઈ ગયો છે. આ માણસ ખબર પડી જાય માણસ એને ફરી ગયો એવું લાગે. એટલે પ્રકૃતિ સામાન્યપણે પ્રાણની સાથે સાથે જાય છે, એટલે પ્રાણ અહીંયા છૂટી જાય ને પ્રકૃતિ લઈને બીજા ભાવમાં જાય, પછી એ પ્રકૃતિ ચાલુ થઈ જાય. ત્યાં ક્રોધ હોય તો તપ થઈને ત્યાં અંથો અંથો પણ કોઈને કહ્યા વગર નિર્દોષ. એટલે પ્રકૃતિને મારવાનું શસ્ત્ર છે એ જ્ઞાન છે. પ્રકૃતિને મારવાનું શસ્ત્ર છે એ જ્ઞાન છે. જ્ઞાનથી પ્રકૃતિનો અભાવ કરી શકાય છે, નાશ કરી શકાય છે.
એટલો ક્રોધ થઈ જાય કે પોતાના બાળકોને ખાઈ જાય છે.
હા, એટલે સર્પ છે, સર્પિણી છે, એક સાથે સેંકડો બચ્ચાને જન્મ આપે એને પડતો કુંડાળું કરી નાખે, માંડે ખાવા એક અનુ બે કોઈ બચી જાય રહી જાય, બાકી બધાને ખાઈ જાય. કેવી પ્રકૃતિ છે કે એના બચ્ચા છે એટલું મમત્વ પણ ત્યાં ગમ થઈ જાય એવી વાત. ભગવાનના સમવસ્તરણમાં જ્ઞાનનો પ્રભાવ દેખાડવો છે. સિંહને ગાય હારે એક જગ્યાએ પાણી પીએ છે એ જ્ઞાનનો પ્રભાવ દેખાડવો છે. એવો ભગવાનનો ઉપદેશ, આ પ્રકૃતિ છૂટી ગઈ, સિંહ ગાયને ખાયા વગર ખાયા ખાધા વગર રહીએ નહીં મારે તો, અને ગાય છે સિંહથી ડર્યા વિના રહીએ નહીં. ગાયને ડર નથી અને સિંહને ક્રોધ નથી, એમ છે બે બેને છૂટી ગયું એ બતાવવાનું છે. શાંતિભાઈ તો બહુ ગાતા શરૂ થતું
ભગવાન
નોળીઓ અને સર્પ છે એ સામે સામા વૈરિક પ્રાણી છે. નોળિયાને ભારે તો ગુસ્સે થાય ને નોળિયો સર્પને ભારે તો એને ગુસ્સો આવે, તો બે હારે રમવા માંડે છેલ્લા છે તો હારે રમે એક જગ્યાએ રમવા માંડે છે. ક્રોધની જીલ વૈરની જીલ
સિંહના બાળ ગાય ખાવે, ગાયના બાળ સિંહ ખાવે.
ગાયના બાળકો તો ડરે સિંહથી, એના બદલે સિંહને થાવવા જાય છે. ગુરુદેવના સમોસરની સ્તુતિ ગાતા પર આપણું સમોસર નથી ત્યારે અંદર આવું જોવા મળશે. એ પ્રકૃતિનો ભાવ બતાવો. એમ કે છે કે નિશ્ચય અને વ્યવહાર એ બંને નિયમના વિષયના ભેદથી પરસ્પર વિરોધ છે, પરંતુ એ વિરોધને નાશ કરનારો ત્યાગ પછી ચિહ્નિત જે જિન ભગવાનનું વાણી વચન છે તેમાં જે પુરુષો રમે છે, પ્રચુર કૃતિ સહિત અભ્યાસ કરે છે, તે પુરુષો પોતાની મળે અન્ય કારણ વિના એટલે પોતાની મેળે જ મિથ્યાત્વ કર્મના ઉદયનું વમન કરીને મોહને વમીને આ અતિશયરૂપ પરમ જ્યોતિ પ્રકાશમાન શુદ્ધાત્માને પૂર્વક દેખેલું છે. આ ભગવાનની વાણીનો ચમત્કાર છે, જીન વચનનો આ ચમત્કાર છે એમ કે જે જીન વચનમાં પ્રચુર પ્રીતિ સહિત અભ્યાસ કરે છે. પ્રચુર પ્રીતિ ક્યારે થાય? પૂર્ણતાનું લક્ષ થાય ત્યારે થાય. પોતાનું આત્મકલ્યાણ વરાથી જેને કરી લેવું છે, જલ્દી પૂર્ણપદ પ્રાપ્ત કરી લેવું છે, એને પ્રચુર પ્રીતિથી જીનવાણી મનનો અભ્યાસ થાય છે. એ જીનવાણીમાં આત્મકલ્યાણના લક્ષ્ય જે કાંઈ રમણતા કરે છે, ગમતી એકાગ્રતા રમે છે એમ કહી અભ્યાસ કરે છે, એમાં એકાગ્રતા કરે છે, એકાગ્રતા. તો જીન વચન છે એનો મૂળ અને મુખ્ય વિષય તો સિદ્ધાત્મા છે, જેનું નામ અહીંયા સમયસાર આપવામાં આવ્યું છે. એ સમયસારમાં જે રમે છે, શુદ્ધાત્મામાં જે રમણતા કરે છે, એને જીન વચનનું વાચ્ય જે શુદ્ધાત્મા છે એ શુદ્ધાત્મામાં રમણતા કરી એટલે એને જીન વચનમાં રમણતા કરી. જીન વચન તો ઘણા વાંચ્યા પણ શુદ્ધાત્મામાં રમણતા ન કરી તો એને જીન વચન વાંચ્યા નથી. એ જીન વચન છે એ વિરોધને નાશ કરનારું છે. એટલે એમ કહે છે કે વ્યવહારની પ્રવૃત્તિમાં પણ જ્ઞાની વિશુદ્ધતામાં શુદ્ધતામાં આગળ વધે છે, અને નિશ્ચયની પ્રવૃત્તિ કાળે પણ જ્ઞાની શુદ્ધિની વૃદ્ધિ કરે છે. સમ્ય જ્ઞાનમાં બે નહીં કાળે એમને વિરોધ નથી થતો એમ કહે છે. બરોબર, વ્યવહારનો ઉપયોગ થાય ત્યારે વિરુદ્ધમાં આવી ગયો એમ નથી, વિરુદ્ધ થઈ ગયો મોક્ષ માર્ગ એમ નથી, અને મિથ્યા માર્ગમાં આવી ગયો સંસાર માર્ગમાં આવી ગયો એમ નથી, ત્યારે પણ મોક્ષ માર્ગમાં જે પ્રવર્તે છે, અને આત્મામાં લીન થાય છે ત્યારે પણ મોક્ષ માર્ગમાં જ પ્રવર્તે છે, મોક્ષ માર્ગની બહાર જતા નથી. એટલે એ વિરોધને નાશ કરનારું જીન વચન છે. અથવા જીન વચનમાં એ બંનેનો અવિરોધ છે એ સ્થાપિત થયેલો છે. જીન વચન એવું છે કે જેની અંદર પરસ્પર બંને નયનો વિરોધ દેખાવા છતાં પણ વિરોધ નથી એવું સિદ્ધ કરેલો એનું નામ જીન વચન છે. કીધો તો કે હું શુદ્ધ છું, સિદ્ધ સમાન શુદ્ધ છું એવો જે નિશ્ચયનો વિષય છે, અને અધમા અધમ હું અધિકો પતિત છું એવો જે વ્યવહારનો વિષય છે, એ બંને વખતે આત્મકલ્યાણનો હેતુ જ સિદ્ધ થાય છે, બીજું કાંઈ હેતુ સિદ્ધ થતું નથી. આત્મકલ્યાણ કરવું એ ઉપાય છે, એ માર્ગ છે, માર્ગ બંને વખતે રહે છે. શુદ્ધ સિદ્ધ સમાન અવલંબન લઈને પણ દોષનો નાશ કરવો છે, અને દોષની નિંદા કરીને પણ દોષનો નાશ કરવો છે. અસ્થિતિ છે ને એક નાસ્તિ છે, અને માર્ગમાં તો એક શિક્ષા ને બે બાજુ છે, અસ્થિ નાસ્તિ બંને આવ્યા વિના રહ્યું નહીં, કેમ કે દોષમાં ઉભો છે નાસ્તિમાં ઉભો છે. તે પુરુષો પોતાની મેળે કારણ વિના મિથ્યાત્વ કર્મના ઉદયનું વમન કરે છે, પોતાની મેળે સ્વયં તો પોતાના પુરુષાર્થ દ્વારા, બીજું કોઈ એમાં ખરેખર કારણ નથી. પછી જેટલા કારણ કહેવાય તે ઉપચાર છે. સ્વયં એટલે પોતાના પુરુષાર્થ દ્વારા મિથ્યાત્વ કર્મના ઉદયનું વમન કરીને, એટલે મિથ્યા